శ్రోత్రికాళవర్తి అరహంతాణం ప్రణమూలవే శ్రోత్రికాళవర్తి సీతాణం ప్రణమూలవే శ్రోత్రికాళవర్తి ఆయుర్యాణం ప్రణమూలవే శ్రోత్రికాళవర్తి ఉచ్చయాణం ప్రణమూలవే శ్రోత్రికాళవర్తి శవశ్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైందర్మోస్తు మంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమశమైషారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్చిదే ఏగోమే శాశ్వతోపాగ్నాన్ దర్శన లక్షణం శేషామే బాజిరా భావా సవై సంయోగ లక్షణ మారో సుశాశ్వతేక దర్శన జ్ఞాన లక్షణ జీవిషే బాకీ బదా సంయోగ లక్షణ భావ ముజ్తి బాహ్య છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશુમો પામે લય ખરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત દેતો તે જ છે. જેમને તો તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદિક હું શુત કેવળી કથિતા સમય પ્રાવૃત હું તુસ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન ભવતે અને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર પર દ્રવ્યો વિષય. ఓం శ్రీ నమశదేవ్య నమశదేవ్య నమశ. સમય સાજી પરમાગમ તેનો આપણો કર્તા કર્મ અધિકાર ઉપર 69-70 ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. અત્યારે હમણાં આપુજી બેનશ્રીની જે તત્વચર્ચા ઉપરની કેસેટ ચાલતી હતી એટલે કે બોલ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન, ખૂબ જ સુંદર સુંદર વાતો એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખેથી સાંભળવા મળે છે. એક ગુણમાં આનંદ ગુણનું રૂપ કેવી રીતે હોય છે, ખરેખર દ્રષ્ટિ જીવની ક્યાં પડવી જોઈએ અને કાયમ માટે ક્યાં રહેવી જોઈએ એનો ખૂબ સુંદર ખુલાસો પૂજ્ય વચના બેનશ્રીના વચનામૃતના બોલ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનો આવ્યો. દ્રષ્ટિના વિષયની ચર્ચા જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં આવે, ચાહે સોગાનીજીનું પુસ્તક વાંચીને આવી હોય કે પૂજ્ય બેનશ્રીના બોલ ઉપરની કોઈ ચર્ચા હોય, તો પૂજ્ય ગુરુદેવશ્રી બહુ ઝૂમી ઉઠે એમાં. કારણ કે દ્રષ્ટિનો વિષય મુખ્ય છે કે દ્રષ્ટિનો વિષય સર્વોત્કૃષ્ટ છે કે દ્રષ્ટિનો વિષય સર્વસ્વ છે એવું ન કહીને દ્રષ્ટિનો વિષય હું જ છું એવી ચિત્તની પ્રસન્નતાથી ઉલ્સિત વીર્યથી જ્યારે દ્રષ્ટિનો વિષય પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા સાંભળવામાં આવે તો આપણું હૃદય પણ ઝૂમી ઉઠે એવી કોઈ દ્રષ્ટિના વિષયની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં વારંવાર આવતી હોય છે. કોઈ પ્રવચન એવું નહીં હોય પૂજ્ય ગુરુદેવશ્રીનું કે જેમાં દ્રષ્ટિના વિષયરૂપ જે ત્રિકાળી દ્રવ્ય શાશ્વત પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવું નીચ પરમાત્મ દ્રવ્ય છે એની ચર્ચા ક્યારેય ન આવી હોય એવું કોઈ પ્રવચન જોવા ન મળે. કેટલી અદ્ભુત વાત છે કે અનાદિનો જીવ છે, અનંતકાળ સુધી જીવ રહેવાનો છે, વચ્ચે જેટલી સ્થિતિઓ પર્યાય અપેક્ષાએ વિભાવરૂપ ચાલે છે એ વિભાવરૂપ સ્થિતિ બાદ કરતા કરતા સ્વભાવરૂપ સ્થિતિનું પરિણમન ચાલુ થઈ જાય છે, અને એ પરિણમન ચાલુ હોય ત્યારે પણ સાથે સાધક અવસ્થામાં બાધક અવસ્થાપણું પણ વિભાવરૂપે ચાલતું હોય છે। એવી જેટલી અવસ્થાઓ પરિણમન રૂપે આવતી જાય છે ત્યારે પણ દ્રષ્ટિનો વિષય જે છે એમાં એના દ્રવ્યની સુરક્ષિતતા ઉપર ક્યાંય આંચ નથી આવતી। જો નિગોદ મેં સોહી મુજ મેં વહી મોક્ષ મજાર, નિશ્ચય ભેદ કછુ નાહી ભેદ ગીને સંસાર। ત્રિકાળી દ્રવ્ય જે છે, શાશ્વત દ્રવ્ય છે, એકરૂપ દ્રવ્ય છે, એ ક્યાંય પણ હોય પણ એની સુરક્ષિતતા, એનું અકર્તાપણું, એનું જ્ઞાતાપણું, એનું ટંકોત્કીર્ણપણું, એનું એકરૂપપણું, એનું નિર્લેપપણું, એનું સ્વાભાવિક અસ્તિત્વપણું, એમાં ક્યારેય ખલેલ નથી આવતી। કેટલી અદ્ભુત વાત છે કે જ્યાં જીવને ખ્યાલ આવે છે કે મારું દ્રવ્ય આવું છે, જ્યાં એવો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવી જાય છે કે હું તો આવો જ છું, જ્યાં એની ખાલી નજર ફરે છે, કામ નજરનું છે, જ્યાં નજર ફરી જાય છે અને નજર પડી જાય છે જ્યાં, બસ એટલી વારમાં તો દ્રષ્ટિમોક્ષ થઈ જાય છે એનો। દ્રષ્ટિમોક્ષ શ્રદ્ધાનું પરિણમન ચાલુ થઈ જાય છે એ સમયે દ્રષ્ટિમોક્ષ છે એનો। એ પર્યાય દ્રષ્ટિ જ્યાં દ્રવ્ય ઉપર મૂકી ત્યાં એ પર્યાયનો મોક્ષ થઈ ગયો, દ્રષ્ટિમોક્ષ થઈ ગયો એનો। દશા અપેક્ષાએ મોક્ષ ભલે પછી થાય, દ્રષ્ટિ અપેક્ષાએ મોક્ષ એક સમયમાં થાય છે। એવી કોઈ જાજવલ માન્યતા આ ત્રિકાળી દ્રવ્યની છે, પરમ પરિણામી ભાવ લક્ષણથી લક્ષિત એવું એક ચૈતન્ય તત્વ, નિજ તત્વ, અખંડ તત્વ, એકરૂપ તત્વ, શાશ્વત તત્વ છે, એમાં ક્યારેય ખલેલ પડતી નથી એવો વિષય પૂજ્ય ગુરુદેવશ્રી હમણાં ખૂબ ચર્ચા કરતા હતા એની। પૂજ્ય બેનશ્રીએ કીધું, જેમ સોગાનીજી કહે છે ને કે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો, મેં કિસકા ધ્યાન કરું, મેં તો ધ્રુવ ચૈતન્ય તત્વ હું, મેં તો શાશ્વત તત્વ હું, જિસકો સુખી હોના હો વો મેરે પાસ આવે, મેં તો સુખમય હું, મેરે મેરે કો સુખમય હોના કે મેં દુઃખમય હું એસા તો કુછ હે હી નહીં, ક્યોંકિ મેરે મેં પર્યાય હી નહીં હૈ, પર્યાય મેરે સે કિતની દૂર હે। ગુરુદેવને એક પ્રશ્ન કર્યો નિયમસારમાં કે પર્યાય દ્રવ્યથી કેટલી દૂર છે, એમ પ્રશ્ન કર્યો કોઈ શ્રોતાએ કે પર્યાય દ્રવ્યથી કેટલી દૂર છે। ગુરુદેવે જવાબ આપ્યો કે દ્રવ્યમાં નથી એટલી દૂર છે, નિયમસારમાં છે કે દ્રવ્યમાં નથી એટલી દૂર છે। હવે એ દૂર છે કે કેટલી દૂર છે એ તું માપ કાઢી લે, એમાં દ્રવ્યમાં નથી બસ। તને પર્યાયનો અતિશય પ્રેમ વર્તતો હોય, તને પર્યાયની પ્રીતિ હજી આટલી બધી વાત અમે કહી છતાં ચાલુ રહેતી હોય તો અમે એમ કહીએ છીએ કે પર્યાય દ્રવ્યમાં નથી, તો કે કથનચિત નથી કે સર્વથા નથી। એમ શ્રોતાએ બીજો પ્રશ્ન કર્યો કે ભાઈ કોઈ એક અપેક્ષાએ તો ખરી કે નહીં, કે કાંઈ છે જ નહીં પર્યાય જેવું દ્રવ્યમાં, તો કે સર્વથા નથી। જ્યાં સુધી તું પર્યાય દ્રવ્યમાં સર્વથા નથી એવો વિશ્વાસ દ્રવ્યનો નહીં કર, ત્યાં સુધી તને પર્યાયની યથાર્થતા કે દ્રવ્યની યથાર્થતા કાંઈ નહીં સમજાય। પહેલામાં પહેલો નિર્ણય એ કર કે હું ત્રિકાળ મુક્ત સ્વરૂપ પરમાત્મા હું, સદા મુક્ત એવ, કાયમ મુક્ત સ્વરૂપ પરમાત્મા છું। જ્યારે જુઓ ત્યારે મુક્તિ છે, જ્યારે જુઓ ત્યારે મુક્ત સ્વરૂપ છે, અને જ્યારે જુઓ ત્યારે મુક્તિ છે, જ્યારે જુઓ ત્યારે મુક્ત સ્વરૂપ પરમાત્મા છે, અને એવા મુક્ત સ્વરૂપ પરમાત્માને જ્યારે જુઓ ત્યારે મુક્તિ છે। એવી કોઈ અપૂર્વ ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા, આ દ્રષ્ટિનો વિષય એટલે તો પૂજ્ય ગુરુદેવશ્રીની માસ્ટરી। એ ચર્ચા ઉપડે ઉપડે તો એ ચર્ચા પછી પૂરી જ ન થાય ને, દ્રષ્ટિના વિષયમાં જે જીવ ચાલ્યો જાય તો પછી એમાં કાંઈ પૂરું ક્યારે થાય? તો કે એ જ્યાં અંદર જાય ત્યાં પરિપૂર્ણતા ભાસવા માંડે, તો એમાં ને એમાં રહ્યા કરે, એવી કોઈ અપૂર્વ ચર્ચાઓ આવતી હોય છે. અને એવો જ આમાં વિષય 69-70 ગાથામાં દ્રષ્ટિના વિષયની ચર્ચા છે. આ ચર્ચા જે આમાં 69-70 ગાથામાં છે, એમાં જે નિત્ય તાદાત્મ સંબંધ બતાવ્યો છે, એ નિત્ય તાદાત્મ સંબંધ દ્રષ્ટિનો વિષય છે. એ ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય પરમાત્માનું સ્વરૂપ બતાવે છે, એક રૂપ અખંડપણે રહેતું સ્વરૂપ બતાવે છે. એવી દૃષ્ટિના વિષયની ચર્ચા 69-70 ગાથામાં પણ એવી જ ચર્ચા આચાર્ય ભગવાન દ્વારા કરવામાં આવી છે. અને એનું પણ વિશ્લેષણ પૂજ્ય ગુરુદેવશ્રીએ અત્યારે જે કેસેટ ચાલી એવી રીતે આમાં એનું વિશ્લેષણ ખૂબ સુંદર છે. હવે આમાં એવું છે કે પ્રકાર બે છે, બે પ્રકારથી જિનાગમમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એક શ્રદ્ધાનો વિષય ત્રિકાળી દ્રવ્ય અને એક જ્ઞાનનું જ્ઞેય ત્રિકાળી દ્રવ્ય. આ બે પ્રકારથી નિરૂપણ શાસ્ત્રોમાં આવે છે, પૂજ્ય ગુરુદેવશ્રી પણ સ્પષ્ટ કરે છે. જ્યારે દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલતી હોય ત્યારે એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં કેવી રીતે આવે એની જ ચર્ચા ચાલે, ત્યારે જ્ઞાનને યાદ ન કરે. જ્ઞાનને યાદ ન કરે એટલે જ્ઞાનમાં પણ બે પ્રકાર આવે છે. એક જ્ઞાનનો એવો પ્રકાર છે કે પર્યાય અપેક્ષાએ જ જ્ઞાનની ચર્ચા ચાલતી હોય તો એને જ્ઞાનનો વિષય કહેવાય. અને એક ચર્ચા એવી આવે છે કે જે જ્ઞાન આત્માને પોષણ આપતું હોય, આત્માને પોષણ આપતું હોય, શ્રદ્ધાપોષક જ્ઞાન હોય, શ્રદ્ધાપોષક જ્ઞાન હોય, એ એક જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે એ જ્ઞાનમાં આવી જાય એક એ વિષય હોય છે. એક જ્ઞાનની પડખું એટલે પર્યાય અપેક્ષાએ જ્ઞાનનો વિષય કહેવામાં આવે, કે જેમાં પર્યાયની ચર્ચા આવે, રાગાદી ભાવની ચર્ચા આવે, વિતરાગતા પ્રગટ થાય એની ચર્ચા આવે, એક એને જ્ઞાનનો વિષય કહેવામાં આવે. અને એક જ્ઞાનનો વિષય એવો હોય કે જે જ્ઞાન આત્માને જ્ઞેય કેવી રીતે બનાવે, એવા જ્ઞાનના વિષયને શ્રદ્ધાપોષક જ્ઞાન કહેવામાં આવે. એ શ્રદ્ધાપોષક જ્ઞાનની ચર્ચા અહીંયા 69-70 ગાથામાં ચાલે છે. અહીંયા કોઈ જ્ઞાનનો વિષય એટલે કાંઈ પર્યાય દ્રષ્ટિ કરવા માટે કે પર્યાયને સમજાવવા માટે એ વિષય નથી ચાલતો. દ્રવ્યને જ્ઞાન કેવી રીતે દ્રવ્ય તરફ ચાલ્યું જાય, એ દ્રવ્ય એને જ્ઞાનમાં જ્ઞેય કેવી રીતે બની જાય, અને એ દ્રવ્ય જ્ઞાનમાં જ્ઞેય પ્રથમથી જ કેવી રીતે છે, એવી કોઈ જ્ઞાનની સ્વભાવભૂત ક્રિયા કેવી રીતે જીવ પાસે રહી ગઈ છે એની ચર્ચા આ પ્રકરણમાં આવી છે. આ કોઈ એવી ચર્ચા નથી કે ભાઈ આ તો પર્યાય દ્રષ્ટિનો વિષય છે અને આ તો જ્ઞાનનો વિષય છે એટલે આ તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ ને, એ વાત નથી. અહીંયા એ વિષય પણ છે, નથી એમ નથી, પણ અહીંયા અત્યારે જ વાત ચાલે છે એમાં એ વાત નથી. એટલે એ રીતે વિચાર કરવો, નહીંતર શું થાય કે આપણે દ્રષ્ટિના વિષયની વાત હમણાં ગુરુદેવ પાસે સાંભળી હોય, પછી અહીંયા જ્ઞાનની સ્વભાવભૂત ક્રિયાની ચર્ચા આવે એટલે જીવને એમ થાય કે આ તો પર્યાયની ચર્ચા છે, પર્યાય તો દ્રવ્યમાં છે નહીં, હવે મારે આ ચર્ચાનું શું કામ છે? તો કે એવું નથી કહેવામાં આવતું. જિનાગમનું એક એક વચન, એક એક રચના આચાર્ય ભગવાન દ્વારા જે શબ્દોની સરવાણી ફૂટે છે, અક્ષર દેહ જે એનો હોય છે, જે એની નિર્વિકલ્પ ધ્યાનમાં અંદરમાં લવલીન થઈ અને જ્યારે વિકલ્પાત્મક દશામાં બહાર આવી તો એની અંદર જ્ઞાનરૂપી કલમ અંદર એની બોળી બોળી આત્મામાં, અને જ્યારે એની બૂંદ બૂંદ વિકલ્પ રૂપે બહાર અક્ષર દેહ રૂપે આવે ત્યારે શાસ્ત્રોની રચના થતી હોય છે. એવી જે શાસ્ત્રોની રચના છે એમાં તો આચાર્ય ભગવાન કોઈ પણ જીવ દુઃખી ન થાય અને એને સુખ કેવી રીતે પ્રગટ થઈ જાય એવી જ ચર્ચાઓ જિનાગમમાં ભરતા હોય છે. એટલે આપણે એને એ રીતે વિચારમાં લઈ તો પૂજ્ય ગુરુદેવશ્રી હમણાં કીધું કે મોટામાં મોટો દોષ અને મોટામાં મોટું સંસારનું બીજડું હોય તો મિથ્યાત્વ છે. મોટામાં મોટું સંસારનું કારણ હોય, અનંત સંસારનો ગર્ભ મિથ્યાત્વની પર્યાયમાં પડેલો છે, અનંત સંસાર કરવાની તાકાત છે એનામાં, એવું મિથ્યાત્વ અનાદિથી જીવને જે દ્રઢ થઈ ગયું છે એ મિથ્યાત્વ કેવી રીતે જાય અને એ મિથ્યાત્વ જઈને સમ્યક કેવી રીતે પ્રગટ થાય એની ચર્ચા 69-70 ગાથામાં આવી છે. શુભભાવની ચર્ચા કરતા કરતા પૂજ્ય ગુરુદેવ શ્રી કે પુણ અને પાપ એમાં ભેદ જ ન પાડવો, એમાં ભેદ પાડે તો ઘોર સંસારમાં રખડશે. પણ પાપને મારું ન માને પણ પુણને મારું માને એવું મિથ્યાત્વ છે એનો વિચાર જ કોક કોક જીવ કરે છે. પંચાધ્યાયમાં આવ્યું છે કે પુણને પાપનો વિચાર બધાય કરે છે કે પાપ નથી જોતું મારે, પણ પુણના ભાવ હોવા જોઈએ. પાપના ભાવ તો આવે ત્યાં જ ચેતી જાય તરત, પુણના ભાવ આવે તો મીઠાશ થાય એને. તો એમ કીધું પંચાધ્યાય કરતા એ કે પુણ અને પાપનો વિચાર તો અનાદિથી જીવ કરે છે, દરેક જીવ કરે છે, પણ એ પુનપાપના ભાવ જે ચાલુ છે, આશ્રવ ભાવ જે ચાલુ છે, રાગાદી ભાવ જે ચાલુ છે, એને મારા માનવા એનું નામ મિથ્યાત્વ છે કે જે મોટામાં મોટું પાપ છે એનો વિચાર કોક કોક જીવ ક્યારેક કરે છે, કોક કોક જીવ અને ક્યારેક જ કરે છે. કોઈ પણ શુભની પ્રવૃત્તિ ચાલતી હોય, શાસ્ત્ર સ્વાધ્યાય ચાલતો હોય, જીનેન્દ્ર ભગવાનના વંદન ચાલતા હોય, પૂજા ચાલતી હોય, ભક્તિ ચાલતી હોય, ત્યારે પણ જ્યાં સુધી સમ્યક દર્શનની જીવને પ્રાપ્તિ નથી થતી ત્યારે એવા શુભ ભાવના, ઉત્કૃષ્ટ શુભ ભાવના સમયે પણ મિથ્યાત્વ નામનું પાપ એને મારા માનવાનું ચાલ્યા કરતું હોય છે. એ છુપું પાપ છે, ખ્યાલમાં નથી આવતું, એનો વિચાર જ કોક જીવ કરે છે, ક્યારેક કરે છે. એ આપણને પૂજ્ય ગુરુદેવશ્રીએ 45-45 વર્ષ સુધી મિથ્યાત્વ શું કહેવાય અને મિથ્યાત્વ કેવી રીતે જાય અને સમ્યકત્વ કેવી રીતે પ્રગટ થાય અને એ સમ્યકત્વ પ્રગટ થતા મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય અને મોક્ષ માર્ગની શરૂઆત થતા મોક્ષ લક્ષ્મી ઉદિત થાય થાય અને થાય એવી પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને 45-45 વર્ષ સુધી તીર્થંકર વત દિવ્ય દેશના આપી છે એવી આ 69-70 ગાથા છે કર્તા કર્મ અધિકારની. એમાં આપણે પેલી 4 લીટી જે આપણે સવારે જોઈતી ખરેખર ખરેખર આખી ગાથાનું હાર દામાં જ ભરેલું છે. આ સ્વરૂપ જેને સમજાઈ જાય છે ને એને બધું સમજાઈ જાય છે. એટલે આમાંને આમાં આમાંને આમાં ઉપયોગને લગાવવા જેવો છે, આમાંને આમાં આને આ વાતને ઘૂંટવા જેવી છે, આને આ વાતને દ્રઢ કરવા જેવી છે. જુઓ સવારે આપણે વાત લીધેલી ને કે આત્મા અને જ્ઞાનને નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે કે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ એટલે કે જુદાપણું નહીં દેખતો થકો, નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે. જુઓ જુદાપણું આત્માને જ્ઞાનનું જે જીવ જોતો નથી એટલે કે નિત્ય તાદાત્મ સંબંધથી અખંડ જ્ઞાયક ભાવ હું છું એમ એને ખ્યાલમાં આવે છે, એટલે ત્યાં કોઈ તફાવત એટલે કે જુદાય આત્માને જ્ઞાનના લક્ષણ જુદા છે એવું પણ નથી એને એ જોતો અને એ બેયનો ભેદ છે એવો ભેદ પણ એ જોતો નથી. જ્યાં સુધી ગુણનો ભેદ પણ લક્ષમાં આવે છે ત્યાં સુધી ભેદરૂપી વિકલ્પ ચાલુ રહે છે કે આત્મા અને આત્મામાં જ્ઞાન છે. આત્મા તો કે આત્મામાં જ્ઞાન આદિ અનંત ગુણો છે, આત્મા અને આત્મા જ્ઞાનમય છે, આ બધું ભેદરૂપ કથન છે. આત્મા જ્ઞાનમય છે એને પણ ભેદ કીધો છે એટલે એટલા ભેદમાં પણ વિકલ્પની ઉત્પત્તિ થાય છે. તો એ વિકલ્પની ઉત્પત્તિ કેવી રીતે દૂર થઈ જાય તો કે આત્મા અને જ્ઞાનમાં કોઈ તફાવત, કોઈ લક્ષણ કે કોઈ એનો ભેદ જ્યારે એ જીવ ન જોવે અને નિત્ય તાદાત્મ્યપણું એનું અનાદિ અનંત છે એવો જ્યારે એને ખ્યાલ આવવા માંડે કે હું તો નિત્ય તાદાત્મ્ય સ્વરૂપે રહેલો છું, મારો આત્મા મારા જ્ઞાનમય અનાદિ અનંત અનંત ગુણોથી સબર એવું એક અખંડ ત્રિકાળી દ્રવ્ય શાશ્વત છે એવો નિત્ય તાદાત્મ્ય લક્ષણે અવસ્થિત આત્મા હું છું એવું નિત્ય તાદાત્મ્યપણું એને ખ્યાલમાં આવે ત્યારે એ ભેદ નથી જોતો અને એ કેવો થઈ જાય છે કે નિસંકપણે પોતાના જ્ઞાનમાં એવી રીતે વૈરતા કરે છે. નિસંકપણે વર્તે છે એને કોઈ એવી શંકા નથી હોતી કે આ શંકા ઊભી નથી થતી કે હવે આત્માને જ્ઞાનમાં ભેદ છે કે નહીં. હે, અનંત ગુણો છે, જ્ઞાનનું લક્ષણ જાણવું છે, શ્રદ્ધાનું લક્ષણ પ્રતીતિ છે, ચારિત્રનું લક્ષણ ઠરવું છે, વીર્યનું લક્ષણ પુરુષાર્થ છે, વિભુત્વનું લક્ષણ વ્યાપકપણું છે, સ્વચ્છત્વનું લક્ષણ પ્રતિભાસિત થવું છે, સર્વજ્ઞત્વનું લક્ષણ સર્વને જાણવું છે. તો આવું કોઈ લક્ષણ ભેદ દરેક ગુણમાં છે તો એક એક ગુણ પોતાનું આગવું લક્ષણ લઈને રહેલો છે તો એવું તો કાંઈ અંદરમાં ભેદ પડવું છે કે છે જ નહીં? તો કે જ્યાં સુધી તને ભેદ દેખાશે ત્યાં સુધી નિત્ય તાદાત્મપણું છૂટશે, અને નિત્ય તાદાત્મપણું છૂટશે તો વિકલ્પની ઉત્પત્તિ થશે, અને વિકલ્પની ઉત્પત્તિ થશે તો વિકલ્પમાં એકત્વપણું થશે તો મિથ્યાત્વ ઊભું થશે. એટલી બધી વાત છે આમાં. એટલે એમ કહે છે કે નિત્ય તાદાત્મપણું નિસંક રીતે પોતે પોતાના જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. નિસંગતા આવી જાય છે એને કે આત્મા જ્ઞાનરૂપ છે એમ નહીં, પણ આત્મા એટલે કે આત્મા, આત્મા એટલે કે હું, હું એટલે જ્ઞાયક, બસ એટલો વિષય નિત્ય તાદાત્મપણામાં આવે છે. જ્યાં સુધી આત્માને જ્ઞાન, આત્માને જ્ઞાન, આત્માને જ્ઞાન એવું પણ ચાલતું હોય કે આત્માને જ્ઞાનનો ભેદ નથી, આત્માને જ્ઞાનમાં તાદાત્મપણું છે, તો એ આત્માને જ્ઞાનમાં તાદાત્મપણું જોતો જ નથી. ત્યાં સુધી ભેદરૂપ જ પરિણામ એનું ચાલે છે. જ્ઞાયક માત્ર, હું માત્ર, હું છું એ જ્ઞાનનો વિષય થઈ ગયો, હું એ શ્રદ્ધાનો વિષય છે, હું છું એ જ્ઞાનનો વિષય છે, હું એ શ્રદ્ધાનો વિષય છે. એમ આમાં કહેવા માંગે છે કે નિત્યતાદાત્મા પણ રહેલું છે. એટલે કહે છે કે નિસંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાનમાં ત્યાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે અને જાણવા રૂપ પરિણમે છે. જાણે છે અને જાણવા રૂપ પરિણમે છે, કારણ કે જાણવું છે એ સ્વભાવ છે, જાણનાર એ સ્વભાવ છે, અને જાણવારૂપ પરિણમે છે એ એની સ્વાભાવિક ક્રિયા છે. જાણનાર છે એ સ્વભાવ છે, જાણવું 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 એવો ચૈતન્યનો સ્વભાવ છે. જાણવું એટલે એમ કે જાણવું આવ્યું તો પર્યાય થઈ ગઈ, અને જાણનાર છે તો દ્રવ્ય છે એમ નથી. જાણનારનો જ જાણવું સ્વભાવ છે, પણ એ જાણવા રૂપે પરિણમન થયું, એ પરિણમન થયું ને એ ક્રિયા છે, અને એ પરિણમન રૂપ ક્રિયા છે એ કેવી છે? તો કે એ જ્ઞાન ક્રિયા સ્વાભાવિક ક્રિયા છે, એ સ્વભાવભૂત છે. એ સ્વભાવભૂત ક્રિયા ક્યારેય જીવની છૂટતી નથી, ક્યારેય જીવની છૂટતી નથી, અનાદિ અનંત આ ક્રિયા ચાલુ છે, ક્યારેય સ્વાભાવિક ક્રિયા છૂટતી નથી. અહીંયા સમ્યક દર્શન કે મિથ્યા દર્શનની ચર્ચા નથી, નવું ઉત્પન્ન જે કાંઈ થાય છે એની કોઈ ચર્ચા નથી. આયા સ્વાભાવિક વ્યવસ્થાની ચર્ચા છે, દ્રવ્ય ગુણ પર્યાયની સ્વાભાવિક વ્યવસ્થા કેવી છે એની આમાં ચર્ચા છે. એવા સ્વભાવને ન સમજે તો એને વિકલ્પ રાગાદી ભાવ અને પરસાપેક્ષ પણ ઉત્પન્ન થાય છે, એ જુદો વિષય. પણ આટલો સ્વભાવ છે એ બધી સ્વાભાવિક પ્રક્રિયા છે. અહીંયા હવે એમાં સ્વાભાવિક પ્રક્રિયા એ કેવી રીતે બતાવવા માંગે છે તો કે એમાં બે વાત આવી, એક ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ આવ્યું અને એક જ્ઞાન ક્રિયાનું એટલે કે પર્યાયનું સ્વરૂપ આવ્યું. બે વાત આમાં, આટલી વસ્તુમાં બે વાત આવે છે. પછી પર્યાયના સંયોગની વાત રાગાદી ભાવની છે એ બીજા સંબંધમાં જાય છે. પછી એક ક્ષેત્ર આવતા સંબંધની વાત છે એ ત્રીજા સંબંધમાં જાય છે. પહેલો સંબંધ નિત્ય તાદાત્મ છે, એ નિત્ય તાદાત્મમાં અનંત ગુણો સાથે સંબંધ લીધો છે, અને અનંત ગુણોની સાથે એની વર્તતી જ્ઞાન ક્રિયા સાથે એનો સંબંધ જોડ્યો છે. એ સંબંધ જ્ઞાન ક્રિયા સાથે જોડ્યો છે, અને અનાદિ અનંત એનું ધ્રુવપણું છે એની સાથે એનો સંબંધ જોડ્યો છે. પછી બીજો સંબંધ સંયોગ સંબંધ આવે છે, ત્રીજો સંબંધ એક ક્ષેત્રાવગા સંબંધ આવે છે. હવે એટલે આત્મા અને જ્ઞાન અને જ્ઞાનની ક્રિયા એ એક વાત છે, રાગાદી ભાવ સંયોગ રૂપે છે એક બીજી વાત છે, અને કર્મનું જે એક ક્ષેત્ર આવગાપણું છે એ ત્રીજી વાત છે. હવે એ અહીંયા નિત્ય તાદાત્મપણું અને આ જ્ઞાન ક્રિયા જે છે ज्ञान क्रिया ने शू कहवाय तो कि एने अनित्य तादात्मपणू कहवाय। केवु तादात्मपणू कहवाय? अनित्य तादात्मपणू। ज्ञाननी जे क्रिया छे ज्ञाननी क्रिया में उत्पाद व्यय चालता होय छे इने क्रिया कहेवामां आवे। क्रिया हमेशा परिणमन रूप होय, निष्क्रिय हमेशा अपरिणामी होय। અને જ્ઞાન ક્રિયા જે લીધી એ ક્રિયા શબ્દ આવ્યું તો ત્યાં સક્રિયપણું થઈ ગયું। તો સક્રિયપણું ક્યાં હોય? તો કે સક્રિયપણું નિયમથી પ્રત્યેક સમયે ઉત્પાદ પામતી એની જ્ઞાનની પર્યાયમાં સક્રિયપણું હોય। તો એવું નિષ્ક્રિયપણું અને સક્રિયપણું એનું એક અભેદપણું પેલા અહીંયા બતાવે છે। જ્ઞાનનું સક્રિયપણું અને જ્ઞાનનું પોતાનું આત્માનું નિષ્ક્રિયપણું એની એક આખી વ્યવસ્થા બતાવે છે। એ વ્યવસ્થા કેવી છે? તો કે એ વ્યવસ્થા અનાદિ અનંત છે। સક્રિયપણું જે છે, પરિણમન જે છે, પર્યાયની સ્વાભાવિક ક્રિયા છે જે જ્ઞાનમાં પ્રત્યેક સમયે વર્તી રહી છે, ચાલી રહી છે, એનું સક્રિયપણું પણ અનાદિ અનંત છે અને આત્માનું નિષ્ક્રિયપણું પણ અનાદિ અનંત છે એવી કોઈ વ્યવસ્થા આમાં બતાવવા માંગે છે। નિષ્ક્રિય અને સક્રિય, જુઓ, દ્રવ્ય જે છે એ નિષ્ક્રિય છે, પર્યાય જે ઉત્પાદ વ્યય છે એ સક્રિય છે, પણ અહીંયા જે બતાવવા માંગે છે એ દ્રવ્ય પર્યાયને ભેદરૂપ ન બતાવતા નિષ્ક્રિય સક્રિયનું અનાદિ અનંતપણું બતાવવા માંગે છે। અહીંયા એવો વિષય બતાવવા માંગે છે, એટલે કે અનાદિ અનંત સ્થિતિ બતાવવા માંગે છે। સવારે આપણે વાત લીધી હતી કે ભાઈ કોઈ જીવ તમને જ્ઞાનની ક્રિયા વગરનો જોવા નહીં મળે, કોઈ જીવ તમને ત્રિકાળી દ્રવ્ય વગરનો જોવા નહીં મળે, કેટલા જીવો તમને રાગવાળા જોવા મળશે, સમ્યક દર્શનવાળા જોવા મળશે, પણ અને સમ્યક દર્શન ન હોય એવા મિથ્યા દર્શનવાળા પણ જોવા મળશે, પણ જ્ઞાન ક્રિયા વગરનો કોઈ જીવ જોવા નહીં મળે, જ્ઞાયક વગરનો કોઈ જીવ જોવા નહીં મળે। તો એનો અર્થ એમ છે કે એ વ્યવસ્થા અનાદિ અનંત છે। જ્યાં જીવ છે ત્યાં એનું નિત્ય તાદાત્મપણું પણ છે અને જ્યાં જીવ છે ત્યાં તેની સ્વાભાવિક ક્રિયા પણ એની સાથે ને સાથે સાથે ને સાથે રહેલી છે। તો એમાં એક વસ્તુ છે ધ્યેયરૂપ, ધ્યેય સ્વરૂપ આત્મા, જેને ત્રિકાળ આત્મા કહેવાય, જેને ધ્યેય કહેવાય, જે ધ્યાન ધ્યાનની પર્યાય વિનશ્વર હોવા છતાં એવી ધ્યાનની પર્યાય જે ત્રિકાળી દ્રવ્યને ધ્યેય બનાવે, તો એ ત્રિકાળી દ્રવ્યને કહેવાય ધ્યેય, એને કહેવાય અનંત ગુણાત્મક આત્મા, એને કહેવાય નિત્ય તાદાત્મ સંબંધવાળો આત્મા, એને કહેવાય આત્મા અને જ્ઞાનનું તાદાત્મપણું અનંત ગુણનું વર્તી રહ્યું છે એવો એક અખંડ તત્વ, એને કહેવાય ધ્યેય સ્વરૂપી આત્મા, ધ્યેય આત્મા, ભગવાન આત્મા, જ્ઞાયક આત્મા, ધ્રુવ આત્મા। હવે આ જે જ્ઞાન ક્રિયા જે બતાવવામાં આવી છે એ જ્ઞાન ક્રિયાને શું કહેવાય? તો કે એને જ્ઞેયભૂત આત્મા કહેવાય। કેવો કહેવાય? જ્ઞેયભૂત આત્મા। એક છે ધ્યેયભૂત આત્મા અને એક છે જ્ઞેયભૂત આત્મા, બે આત્મા છે, બે આત્મા છે। આ આત્મા છે એના બે રૂપ છે, આત્મા એક છે એના રૂપ બે છે। એના બે રૂપ કેવા છે? તો કે ધ્યેયભૂત આત્મા છે અને એક જ્ઞેયભૂત આત્મા છે। જો આમાં ક્યાંય રાગ નથી, આમાં ક્યાંય એક ક્ષેત્રાવગા પણ કર્મનો સંબંધ નથી, એ બધું હજી બીજા ને ત્રીજા સંબંધમાં આવે છે, હજી આ પહેલા સંબંધની ચર્ચા ચાલે છે। પહેલો સંબંધ છે એમાં એક ધ્યેયભૂત આત્મા છે અને એક જ્ઞેયભૂત આત્મા છે। તો કે ધ્યેયભૂત આત્મા કેવો છે? તો કે અનંત ગુણાત્મક છે। પછી જ્ઞેયભૂત આત્મા કેવો છે? તો કે એની અનાદિ અનંત એક રૂપ, એની જ્ઞાન ક્રિયા સ્વભાવભૂતપણે ચાલી રહી છે એવો એક જ્ઞેયભૂત આત્મા છે। એ જ્ઞેયભૂત આત્મા ક્યાં બતાવ્યો? કાલે મેં કીધું તમને ઘણી ગાથાઓના આધાર હું આપીશ, તો એ જ્ઞેયભૂત આત્મા છે ને। જો ધ્યેયભૂત આત્માની તો ઘણી ગાથાઓ, છઠ્ઠી ગાથા, અગિયારમી ગાથા, ચૌદમી ગાથા, પંદરમી ગાથા, 320મી ગાથા, નિયમસારની 38 ગાથા, 50 ગાથા, એનો 71મો કળશ, એ બધી 73મો કળશ, એ બધામાં ધ્યેયભૂત આત્મા બતાવ્યો। 102મી ગાથા નિયમસારની, એગોમે સાસદોપા, એ બધી ગાથાઓમાં ધ્યેયનું સ્વરૂપ બતાવે છે, ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ બતાવે છે। शाश्वत आत्मा दृष्टि नो विषय एक रूप आत्मा अखंड आत्मा एनु स्वरूप एमा बधा बतावे छे। आ बधी गाथाओनो आपणे स्वाध्याय करवो एटले ध्येयनुं स्वरूप आपणने समजाई जाय। आपणी पासे एटलो बधो टाइम छे, खरेखर लोकोने एम थाय छे के टाइम ओछो छे, पण खूब टाइम छे आपणी पासे। पूज्य गुरुदेव श्री पासे एक व्यक्ति आवी राजकोटमां, एणे गुरुदेव प्रश्न पूछ्यो કે હું સવારે 8 વાગે કામે ચાલ્યો જાઉં છું, તમારા અહીંયા પ્રવચન છે, મને સાંભળવાની એટલી બધી તીવ્ર જિજ્ઞાસા છે, પણ હું જોબ કરું છું, આવી નથી શકતો, અને રાત્રે હું ઠેઠ 8:30 ત્યાંથી છૂટું છું, એટલે ઘરે આવું છું ત્યાં 9:15 થઈ જાય છે, એટલે રાત્રિ ચર્ચામાં હું આવી શકતો નથી, મારી જિજ્ઞાસા ખૂબ છે, મને ખૂબ રસ છે, મને રૂચિ ખૂબ છે, પણ આવી પ્રવૃત્તિને આવા સંયોગોને કારણે હું પહોંચી નથી શકતો। તો ગુરુદેવેને એમ જવાબ આપ્યો કે ભાઈ તું કેટલા વાગે ઉઠસ? તો કે 6 વાગ્યાની આસપાસ ઉઠું છું, પછી દૈનિક ક્રિયા પૂરી કરી અને તૈયાર થઈને જ્યાં નીકળું છું ત્યાં 7:30 જેવું થઈ જાય છે। તો ગુરુદેવ કહે કે તું કાલથી 4 વાગે ઉઠતો જા। શું ખરેખર ઘણો ટાઈમ છે આપણી પાસે? આપણને એમ લાગે છે ટાઈમ ઓછો છે, પણ ગુરુદેવ જે કહે છે ને કે 4-5 કલાક તો સ્વાધ્યાય રોજનો હોવો જોઈએ, જો એ 4-5 કલાક સ્વાધ્યાય જીવ ન કરે ને ખરેખર, તો એને આ ગુરુદેવની વાત 1 કલાક સાંભળીને ચાલ્યો જાય છે ને, એ કાંઈ એને સમજાય જ નહીં। એ આવે ને ત્યારે બહુ મહિમા આવે, કાનમાં પડે ને એ વાત ત્યારે બહુ મહિમા આવે, ગુરુદેવની આમ વાત આવી, આમ વાત આવી, ગુરુદેવે તો આજે આ વિષય લીધો, આમ આમ લીધો, એ બધું એને એમ ત્યારે એક ક્ષણિક અહોભાવ આવી જાય। પછીના 23 કલાકમાં આપણે સમજી લેવું, પછી સૌ સૌની સ્વતંત્ર વાત છે, એમાં કોઈને કાંઈ કહેવાનું ન હોય, બધા બહુ સમજવું હોય છે, એટલે આમાં છે ને 4-5 કલાક સ્વાધ્યાય જ્યાં સુધી જીવ ન કરે ને ત્યાં સુધી આ વાત કાંઈ ભલે પડે એવી નથી। એટલે પહેલામાં પહેલી તો અહીંયા ગુરુદેવ પાસે ઉભા રહીને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું તમારો શિષ્ય છું, તમારી આજ્ઞા હું માથા ઉપર ચડાવું છું, કાયમ તમને વંદન કરવા આવું છું, જિનેન્દ્ર ભગવાનના વંદન કરું છું, આચાર્યનું બહુમાન કરું છું, તો સૌથી પહેલામાં પહેલી મારી ફરજ તો એ છે કે આપની કોઈ પણ વાત હોય એનું ઉલ્લંઘન હું ન કરું, એવી મારી ભાવના છે। તો એવી ભાવનાને અનુરૂપ 1 કલાકમાંથી 2 કલાક થાય, 2 કલાકમાંથી 4 કલાક થાય, 4 કલાકમાંથી 5 કલાક થઈ જાય, ન થાય એવું નથી। હે ખૂબ ટાઈમ છે આપણી પાસે, 24 કલાક, 24 કલાકમાં 4-5 કલાક આપણે આપણા માટે ન કાઢી શકી, બાકીની કલાક તો દેહ માટે છે, બાકીની કલાકો કોના માટે છે? 23 કલાક દેહ માટે કાઢે, આત્મા માટે 1 કલાક ટેપ સાંભળવા માટે, અને પોતાના માટે 4-5 કલાક નહીં અને શરીર માટે 20 કલાક, તો એવું જીવન તો શું કામનું? એવું જીવન તો ન હોવું જોઈએ। એટલે આ વાત બધી જે આપણે અહીંયા ચર્ચા થઈ જાય, પણ જો એની પાછળ જીવ ન પડે, એની પાછળ પડીને એને એવી લગની ન લાગે। બેનશ્રી કહેતા હતા ને કે અમને સમ્યક નહોતું થયું, તો અમને ગુરુદેવની એક પ્રવચન સાંભળ્યું તો અમે ગુરુદેવની પાછળ પડી ગયા, પેલા તો ગુરુદેવની પાછળ પડ્યા, પછી આત્માની પાછળ પડ્યા, અને સમ્યક લીધે છૂટકો કર્યો। એમ એને પેલા સ્વભાવનું બહુમાન આવવું જોઈએ, સ્વભાવ પ્રત્યેની પ્રીતિ થવી જોઈએ, એ પ્રીતિ પેલા ચાલુ થાય ને તો પ્રતીતિનો જન્મ થાય। હવે પેલા પ્રીતિ માટે તો સ્વાધ્યાય પેલા પરમ તપ કીધું છે, સ્વાધ્યાય જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બધા વિષયો છે ને અધૂરા જ રહે છે, એ ક્યાંય ખ્યાલમાં આવતા જ નથી। એટલે અહીંયા જે આ વાત બતાવવામાં આવે છે કે એક ધ્યેયભૂત આત્મા છે, અખંડ આત્મા છે, જ્ઞાયક આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા, અનાદિ અનંત આત્મા, એ મેં તમને જેટલી જેટલી ગાથાઓ કીધી એનો ઝીણવટથી સ્વાધ્યાય કરવો જોઈએ, સૂક્ષ્મતાથી સ્વાધ્યાય કરવો જોઈએ, એકાંતમાં બેસીને સ્વાધ્યાય કરવો જોઈએ, ગુરુદેવની ટેપો સાંભળવી જોઈએ, એમાંથી રસપાન કરીને એમાંથી ન્યાયો કાઢવા જોઈએ કે આ વિષય ક્યાંથી આવ્યો, આ વિષય ક્યાંથી આવ્યો, આ વિષય કેવી રીતે આવ્યો, એવું ધ્યેયનું સ્વરૂપ સમજાય પછી જ્ઞેયનું સ્વરૂપ આવે છે। પેલું ધ્યેયનું સ્વરૂપ છે, સ્વરૂપ તો ખરેખર એક જ છે ધ્યેય સમજવાનું, ધ્યેય સમજે જ્ઞેય થઈ જાય છે, પણ અહીંયા અનાદિ અનંતની ચર્ચા છે, ધ્યેય ને જ્ઞેયની બે વિષયનો નિર્ણય જીવને પ્રથમમાં પ્રથમ હોવો જોઈએ। કોઈ પણ એક વિષયની વાત ચાલે તો એ પક્ષરૂપ વાત થઈ જાય છે, અને જે સર્વાંગી વિષય હોય એ વિષય જો એને ખરેખર ખ્યાલમાં આવી જાય તો એને જે વિષય પકડાય છે એમાંથી ધ્યેયની તારવણી કરી લે છે એવી એક જ્ઞેયભૂત અભેદરૂપ વ્યવસ્થા છે. એ જ્ઞેયભૂત અભેદરૂપ વ્યવસ્થા છે જેમ કે આ 69-70 ગાથામાં આવી, 17-18 ગાથામાં છે, સમયસારની બીજી ગાથામાં પણ છે, એવી જ રીતે 181-82-83 ગાથા સંવર અધિકારની છે એમાં છે, એવી જ રીતે 17-18 ગાથામાં છે, એવી જ રીતે 332-344 ગાથા છે એમાં પણ આ વિષય આવ્યો છે કે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં. આ શાસ્ત્રના શબ્દો છે, તમે જોઈ લેજો. જ્ઞાયક ભાવ સામાન્ય સ્વભાવે જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં કર્મકૃત મિથ્યાત્વ આદિ ભાવોના જ્ઞાન સમયે, શું જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં કર્મકૃત મિથ્યાત્વ આદિ. મિથ્યાત્વ આદિ કેવું છે? મિથ્યાત્વ આદિ એટલે મિથ્યાત્વ અવિરત પ્રમાદ કસાય ને યોગ, એ બધું કર્મકૃત. કર્મકૃત એટલે કર્મથી થતું નહીં, કર્મના નિમિત્તપણું અને અહીંયા નૈમિત્તિકપણું એવો કર્મકૃત મિથ્યાત્વ આદિ ભાવો. એ કર્મકૃત મિથ્યાત્વ આદિ ભાવો વર્તા હોય ત્યારે શું છે? એના જ્ઞાન સમયે. એનો સમય કયો છે? તો કે એનો સમય જ્ઞાનનો છે. એ જ્ઞાન સમયે જ્ઞેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શૂન્ય હોવાને કારણે, જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય હોવાને કારણે પરને આત્મા તરીકે માનતો, પરને આત્મા તરીકે કરતો, પરને આત્મા તરીકે જાણતો એવો જીવ એવા પરિણામનો કરતા બન્યા કરે છે પ્રત્યેક સમયે. પણ શરત શું મૂકી છે? કે કોઈ પણ સમયે જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે અવસ્થિત છે અને કર્મકૃત મિથ્યાત્વવાદી ભાવો છે. જ્ઞાન સ્વભાવે જ્ઞાયક ભાવ અવસ્થિત છે એ નિત્ય તાદાત્મ્યપણું, કર્મકૃત મિથ્યાત્વવાદી ભાવો છે એ આ સંયોગ સંબંધ, અને કર્મકૃત છે એ આ એક ક્ષેત્રાવગા સંબંધ. તો કર્મકૃત મિથ્યાત્વ આદિ ભાવો એના જ્ઞાન સમયે, એ આ જ્ઞાનની ક્રિયા, એ આ જ્ઞાનની ક્રિયા, એ કેવી છે? સ્વભાવભૂત છે. એ કર્મકૃત મિથ્યાત્વ આદિ ભાવોનો જ્ઞાનનો સમય છે જીવનો. કર્મ છે, મિથ્યાત્વનું પરિણમન ચાલે છે, એ સમયે થાય છે શું ખરેખર? તો કે એ સમયે જ્ઞાન થાય છે. સમય જ્ઞાનનો છે, એને ચેતવાનું એમ છે કે મારો સમય જ્ઞાનનો છે. કારણ કે એ જ્ઞાનમાં તો ખબર પડી કે જો મિથ્યાત્વ થયું, જો કર્મનો ઉદય આવ્યો, જો વિભાવરૂપ પરિણમન થયું, જો આ પ્રકારનો રાગ ચાલ્યો, જો આ તીવ્ર રાગ ચાલ્યો, જો આ મંદ રાગ થયો, જો આવી કસાયની પ્રવૃત્તિ ચાલી, આવા કસાયમાંથી હું બહાર નીકળો, આવા કસાયનું પરિણમન ચાલતું હતું, ત્યાં મારું એકત્વ થયું, એ બધી ખબર ક્યાં પડે? તો કે જ્ઞાનનો સમય છે એનો. એ જ્ઞાનમાં જાણવું થાય છે, એ જ્ઞાનની ક્રિયા છે. એ જ્ઞાનની ક્રિયા સ્વાભાવિક છે, એ સ્વાભાવિક જ્ઞાન છે, એ અજ્ઞાન નથી, એ વિભાવિક જ્ઞાન નથી, એ મિથ્યા જ્ઞાન નથી. એ જ્ઞાનમાં જાણવું સ્વભાવ પડ્યો છે, એ સ્વાભાવિક જ્ઞાન છે. તો એવો સમય જ્ઞાનનો હોય છે, પણ એ જ્ઞાનના સમયને યાદ ન કરીને એ મિથ્યાત્વને યાદ કરે છે, કર્મને યાદ કરે છે, અને એવા પરિણામનો પ્રત્યેક સમયે પોતાના જ્ઞાનના સમયે જ્ઞાયકને ભૂલી અને એવા પરિણામનો કરતા બન્યા કરે છે પ્રત્યેક સમયે. એવી 332-344 ગાથા છે, 373-382 ગાથા છે. આ બધી સમયસારમાં પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે ને, અશરીરી થવાનું શાસ્ત્ર છે. એ બધા અશરીરી થવાના, શરીર થવાના ભણકારા આમાં વાગે છે. હે, અને આપણે સમયસાર વાંચીએ છીએ, સમયસાર રોજ સાંભળીએ છીએ, ગુરુદેવના પ્રવચનો શ્રવણ કરીએ છીએ, અને આવી ગાથાઓની તારવણી કરી અને નિર્ણયાત્મક ભૂમિકામાં નથી આવતા. જ્યાં સુધી નિર્ણયની ભૂમિકા જીવને ધ્યેયના સ્વરૂપ અને જ્ઞેયના સ્વરૂપની અનાદિ અનંતપણાની ન આવે ત્યાં સુધી, એને સમ્યકત્વની પ્રાપ્તિ થવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ત્રિકાળી દ્રવ્ય ઉપર એની દ્રષ્ટિ જતી જ નથી. અને ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જવા માટે નિર્ણયની બહુ કિંમત છે. નિર્ણય માટે આવા વિષયની કિંમત છે, અને આવા વિષયનો નિર્ણય થાય છે તો એ નિર્ણયવાળું જ્ઞાન છે એ આપણે લીધું હતું એમ કે એ સ્મરણરૂપ રહી જાય છે. વિકલ્પો એની બાજુમાં ચાલતા હોય છે, એ સમય એક સ્મરણ એનું જ્ઞાનરૂપ ચાલુ થઈ જાય છે. સમયસારના કળશ ટીકાના 8મા કળશમાં એક ચર્ચા લીધી છે અનુભવની પ્રોસેસની, આપણી પાસે થોડી ટાઈમ છે આપણે કરી લઈ. એમાં એક બહુ સુંદર વાત બતાવી છે, 8મો કળશ છે ને, એમાં લખ્યું છે કે જીવ વસ્તુ चेतना लक्षण थी जीव ने जाने छे। आ बधी आधार छे बता आ चार लीटी ने अनुरूप छे। तमे जोशो ने तेमां बधुं निकळशे। जीव वस्तु पोताना चेतना लक्षण थी जीव ने जाने छे। एवी एक वात एमां आठमा कळसमां राजमलजी साहेबे लीधी छे। समयसारना कळसो अमृतचंद्र आचार्ય लेखा એની ટીકા એટલે એનો વિસ્તાર રાજમલજી સાહેબે કર્યો અને એ કળશ ટીકા ઉપરથી બનારસીદાસે નાટક સમયસાર બનાવ્યું। એવી કોઈ અદભુત સમયસાર કળશ ટીકાની રચનામાં એમ લખ્યું છે કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે। જીવ વસ્તુ બતાવી એનું ચેતના લક્ષણ એટલે આ જ્ઞાન લક્ષણ બતાવ્યું સ્વાભાવિક ક્રિયા અને એ ચેતના લક્ષણથી કોને જાણે છે તો કે જીવને જાણે છે। જીવ વસ્તુ એનું પ્રગટ થતું ચેતના લક્ષણ અને એ જીવને જાણ્યા કરે છે। વ્યવસ્થા માત્ર આટલી જ છે। આ એનું આ ધ્યેયપણું છે જીવ વસ્તુ આ ચેતના લક્ષણ છે એ એનું જ્ઞેયપણું છે જ્ઞેયભૂત અભેદપણું અને એ જ્ઞેયભૂત અભેદપણામાં કોને જાણે છે તો કે એ જ્ઞાયક આત્માને જીવને જ જાણ્યા કરે છે। હવે એ જીવને જ જાણ્યા કરે છે એવું વિકલ્પાત્મક જ્યાં એને ખ્યાલમાં આવે છે તો એને ત્યાં રાજમલજી સાહેબે પરોક્ષ અનુભૂતિ કહી દીધી છે। એ પરોક્ષ અનુભૂતિ ત્યાં કીધી છે એ શું છે તો કે એ સ્મરણમાં એને આત્મા આવી ગયો છે। એને સ્મરણમાં ખબર પડી ગઈ છે કે મારો જીવ આવો છે મારું ચૈતન્ય પણ આવું છે મારી ચૈતન્ય સત્તા આવી છે એવું એક વિકલ્પથી પાર મનના સંઘથી પાર હજી મનનો સંઘ ન છૂટો હોય વિકલ્પનો સંઘ ન છૂટો હોય ત્યારે એવા સમયે એક સ્મરણ એ સ્મરણને એમ કહેવામાં આવે એને પરિણતિ ન કહેવામાં આવે પણ એ પર્યાયનો એક એવો અંશ કહેવામાં આવે કારણ કે પરિણતિ તો જ્ઞાનીને હોય એવો અંશ પર્યાયનો કહેવામાં આવે કે જે અંશ હજી જ્ઞાયકને ભેટો નથી અને હજી વિકલ્પથી છૂટો નથી એવા એક અંશમાં એક સ્મરણ ચાલુ થાય છે અને એ સ્મરણ છે એ હમણાં આગળ વધતું 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 જીવને ભેટી જવાનું છે। એને પંચાધ્યાય કરતાએ કીધું છે કે એ નિર્ણયને શું કહેવાય ઘણાને ખબર હોય હું તો ઘણી વાર આ વાત લઉં છું કે એ નિર્ણય એવો હોય કે એ વચનથી કહી ન શકાય એ વચનથી અગોચર હોય એ કહી ન શકાય। ગુરુદેવ કહેતા હતા ને કે મૂંગો હોય એ ગોળ ખાય તો એ ગોળની એ કે કેવી રીતે કે મેં ગોળ ખાધો એ મીઠો છે એ કે કેવી રીતે તો એને આમ આમ કરીને બતાવે શું બોલી ન શકે એટલે એમ કે ગોળ કેવો છે તો કે આમ બતાવે એવી રીતે બતાવે તો એ અનુમાન એ વચનથી અગોચર એ કહી ન શકે કે મને આવો નિર્ણય થયો એ કહી ન શકે કે આવું મારું સ્મરણ ચાલે છે પણ એ વચનથી કોઈ અગોચર એવી વાત એના ખ્યાલમાં આવી જાય એ વચનાતીત છે એ કહી ન શકાય વચનથી અગોચર। પછી એને એમ કીધું કે એ કેવળ સ્વાનુભવ ગમ્ય છે એ પોતાને જ ખબર પડે બીજાને ન ખબર પડે કે આ જીવને આવું અત્યારે પરોક્ષ રૂપે સ્મરણ અત્યારે વર્તમાનમાં જીવ તરફ ચેતના લક્ષણમાં જીવની પ્રતીતિ આવવા માટેનો પુરુષાર્થ પ્રીતિપૂર્વક ચાલી રહ્યો છે એ બીજાને ન ખબર પડે પોતાને ખબર પડે કેવળ સ્વાનુભવ ગમ્ય છે એ કેવળ સ્વાનુભવ ગમ્ય। અને બીજું ત્રીજું કેવું કીધું નિર્વિકલ્પવત એટલે હમણાં નિર્વિકલ્પ થવાનો છે એવું નિર્વિકલ્પવતપણું છે એમાં એને કહેવાય છે આ સ્મરણ। એ સ્મરણ મનના સંઘથી જુદું વિકલ્પાતી વિકલ્પથી ભાવથી જુદું અને જ્ઞાયક સાથે હજી ભેટું નથી એવું એક સ્મરણનો કાળ જીવનો આવે છે। એ સ્મરણનો કાળ કોને આવે કે જેને આવું નિત્ય તાદાત્મપણું ખ્યાલમાં આવે અને જેને આવું અનાદિ અનંત જ્ઞેયભૂત અભેદપણું ખ્યાલમાં આવે એટલે એનું જ્ઞાન છે ને એ જ્ઞાન ક્યાંય પરમાં ભટકે નહીં જ્ઞાન ક્યાંય પ્રસન્મુખ થાય નહીં। જ્ઞાનમાં જીવ વસ્તુ ચેતના લક્ષણ ચેતના લક્ષણથી શું થાય તો કે એ જીવને જ જાણે એટલે જીવનું જ્ઞાન પ્રગટ હોય એ જીવને જાણે જીવને જાણે એટલે જ્ઞાનમાં જ્ઞાયક જ્ઞાનમાં જ્ઞાયક અને આખો જીવ છે એ તો ચૈતન્ય સ્વભાવ જ્ઞાયક ભાવ અનાદિ અનંત ભાવ એ ધ્યેયનું સ્વરૂપ એવા ધ્યેય અને જ્ઞેયનું સ્વરૂપ અનાદિ અનંત જે છે એવો જેને ખ્યાલ આવે એને ખરેખર એ ભેદમાં જાય ને તો પણ અભેદના ભેદ સુધી જ રહીએ, અને એ ભેદમાં જઈને પાછો અભેદમાં જ ચાલ્યો જાય. અભેદના ભેદની બહાર ભિન્નરૂપ પ્રવૃત્તિ છે, જે આ સંયોગરૂપ રાગાદી ભાવ છે, જે આ એક ક્ષેત્રાવગા કર્મનો સંબંધ છે, ત્યાં એનું જ્ઞાન જાય જ નહીં. એનું જ્ઞાન રહીએ તો જ્ઞાયકના ક્યાં ભેદ સુધી જ્ઞાન રહીએ, અને કાં એ જ્ઞાયકમાં અભેદ થઈને પરિણમી જાય એવી કોઈ સ્થિતિ આ સ્થિતિ અભેદ અનાદિ અનંત ધ્યેયપણું અને અનાદિ અનંત જ્ઞેયપણું જેને સમજાય એને ખરેખર એવી કોઈ સ્મરણની સ્થિતિ આવી જાય છે. અનાદિ અનંત ધ્યેયપણું એટલે જ્ઞાયક ભાવ, અને અનાદિ અનંત જ્ઞેયપણું એટલે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અનુભવમાં આવશે નહીં, અનુભવમાં આવી રહ્યો છે એટલે એનું જ્ઞાન ત્યાં જ રહીમાં કરે છે જ્ઞાયકમાં. ત્યાં જ એની સર્વાણી જે જ્ઞાયકનો જે જ્ઞાયકમાંથી પ્રવાહ બહાર આવે છે ને એ પ્રવાહ જ્ઞાન સુધી આવે છે, અને પાછો એ જ્ઞાનનો પ્રવાહ અંદર જ્ઞાયકમાં ચાલ્યો જાય છે. જ્ઞાન સુધી આવે છે, જ્ઞાયકમાં પાછો ચાલ્યો જાય છે. જ્ઞાન સુધી આવે છે, જ્ઞાયકમાં પાછો ચાલ્યો જાય છે. રમત જ્ઞાયક અને એકલી જ્ઞાન એટલા ભેદમાં રમત છે, અને જ્ઞાયક છે એ તો કોઈ પણ ક્રિયાથી પાર છે ને નિષ્ક્રિય તત્વ છે. એવો જેને ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ પણ જેને ખ્યાલમાં આવે છે એ પોતે નિસંક થઈ જાય છે, એ જ્ઞાનમાં જ પોતે વર્તવા માંડે છે. જ્ઞાનમાં વર્તવા માંડે છે એટલે એ જ્ઞાયકમાં જ વર્તવા માંડે છે, એવી એને નિસંગતા આવી જાય છે કે જાણવું એવો જ મારો સ્વભાવ છે, જાણનાર તત્વ એવું જ મારું સ્વરૂપ છે. એવી નિસંગતા આવતા એને કોઈ એવું સ્મરણ ચાલુ થાય છે, અને એ સ્મરણ આગળ ચાલતા 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 જે પરોક્ષ અનુભૂતિ હતી, જ્યારે આઠમા કળશમાં ઉન્નિયમાનમ કીધું, ઉન્નિયમાનમ એટલે કે પરોક્ષ અનુભૂતિ એમ કીધું, એ પ્રત્યક્ષ અનુભૂતિ જેને થઈ જાય એને ઉદ્યોતમાનમ કહી, અને ઉન્નિયમાનમ અને ઉદ્યોતમાનમ પરોક્ષ અનુભૂતિ અને પ્રત્યક્ષ અનુભૂતિ, એ સ્મરણ આગળ ચાલતા 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 હું જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું એટલે કે જ્ઞાયક ભાવ માત્ર છું, ત્યાં જ્યાં પહોંચે છે ત્યાં એને કોઈ ઈ સ્મરણ આત્મા સાથે ભેટી અને કોઈ અપૂર્વ કળાકો થઈ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થવામાં એ જ્ઞાનનું જે છે એ જ્ઞાનનું પોતાનું સ્વાભાવિક અભેદપણું છે, એ ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત સ્વાભાવિક અભેદપણું છે. એ જ્ઞેયભૂત અભેદમાં એટલા બધા પ્રકારો છે કે એ જ્ઞાનમાં પ્રત્યેક સમયે જ્ઞાનના આકારો રચાય છે, અને એ જ જ્ઞાનમાં પ્રત્યેક સમયે જ્ઞેયના આકારો પણ રચાય છે. એ જ્ઞેયના આકારો રચાય છે એ પણ ખરેખર એ જ્ઞાનના જ આકાર છે. એ જ્ઞેયના આકાર તો જ્ઞેયની સાપેક્ષતાથી કહેવામાં આવે છે, ખરે ખરે એ જ્ઞાનાકાર જ છે. એ જ્ઞાનાકાર છે એને પણ જ્ઞેયાકાર કીધું છઠ્ઠી ગાથામાં. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. એ જ્ઞેયાકાર અવસ્થા એ શું છે તો કે જ્ઞેયાકાર જ્ઞાન છે. એ જ્ઞેયાકાર અવસ્થા થઈ એટલે જ્ઞેયના આકાર તો પૂતગલમાં હોય છે, અને અહીંયા તો જ્ઞાનના જ આકાર છે. જ્ઞાનમાં જ્ઞાનના જ આકાર હોય છે, જ્ઞાનમાં કદી જ્ઞેયના આકારો પડતા જ નથી, થતા જ નથી. જો જ્ઞાન છે ને, એક હું દ્રષ્ટાંત આપું છું ઘણીવાર, કે પડદો હોય ને, પડદો પડદો હોય, આપણે અહીંયા સ્ક્રીન છે ને, આ સ્ક્રીન હે, તો એ સ્ક્રીન છે એ કેવો છે? એ સ્ક્રીન તો સફેદ છે, અને એ સ્ક્રીન પોતાનું સ્ક્રીન પણ ક્યારેય છોડતો નથી. ચિત્રો આવ્યા કરે છે એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. એ ચિત્રો જે આવ્યા કરે છે ને એ જ્ઞેયાકાર બૈના કરે છે. એ જ્ઞાન શું થાય છે? જ્ઞેયાકાર બૈના કરે છે. પ્રત્યેક સમયે જ્ઞાન જ્ઞેયાકાર બૈના કરે છે. હવે એ ગમે તેટલા જ્ઞેયાકારો બની જાય છે, ગમે તેટલા ચિત્રો આવે છે, પડદાને શું? પડદો એવો ને એવો છે. એમ જ્ઞાન છે એ જ્ઞાનમાં ગમે તેટલા જ્ઞેયો પ્રતિભાસે, ગમે તેટલા જ્ઞેયાકારો બની જાય, ગમે તેટલા જ્ઞાનમાં બહારના પદાર્થો ઝલકી જાય, પણ જ્ઞાન શું છે? જ્ઞાન તો સ્વચ્છતા રૂપે રહેલું છે. જ્ઞાન તો જ્ઞાન માત્ર પણ રહેલું છે, જ્ઞાન પોતાનું સ્વચ્છત્વ છોડતું નથી. એમાં જ્ઞાનની સ્વભાવભૂત ક્રિયા છે, એ ક્યારેય પોતાના જ્ઞાયકને છોડતી નથી, ક્યારેય જ્ઞાયકને છોડતી નથી. એ કદી જ્ઞેયાકારોને ગ્રહણ નથી કરતી. આ સ્ક્રીન છે એ અક્ષરોને જો ગ્રહણ કરી લઈએ તો એ ક્યારેય અક્ષરો નીકળે નહીં એમાંથી, અને જે અક્ષર હોય જે લાઈન હોય એ જ લાઈન ક્યારે એવી જ હોય,
પણ અક્ષરો ફૈરા કરે છે, જ્ઞેયો બદલા કરે છે, જ્ઞાન એવું ને ઉરીએ છે. જ્ઞાન એકાકાર છે અને જ્ઞેયો અનેકાકાર થયા કરે છે. અનેકાકાર જ્ઞેયો જોઈને જ્ઞાનને પણ અનેકાકાર કહી દઈએ, પણ એ જ્ઞાન અનેકાકાર થયું જ નથી. જ્ઞાન એકાકાર પણ છોડતું નથી. જેમ સ્ક્રીન છે એ ક્યારેય પોતાની સફેદાઈ છોડતી નથી, જ્ઞાન છે એ પોતાનો ક્યારેય જાણવું સ્વભાવ છોડતો નથી, જ્ઞાન છે એ ક્યારેય પોતાની સ્વચ્છતા છોડતું નથી. ગમે તેટલા પદાર્થો આવ્યા કરે, ચિત્રીકરણ થયા કરે, જ્ઞાનમાં જ્ઞેયો કેટલાય પ્રતિભાષા કરે, પણ જ્ઞાન તો એવું ને એવું જ્ઞાનમય પણ જ રહેલું હોય છે. એને ક્યારેય જ્ઞેયની કાંઈ અસર નથી થતી, કોઈ જ્ઞેયોની છાપ પડતી નથી એમાં. એવો જ્ઞાનનો સ્વચ્છ સ્વભાવ છે, એવો જ્ઞાનનો જ્ઞાનમય સ્વભાવ છે, એવું જ્ઞાન પોતાની પાસે વિદ્યમાન છે અને એવી જ્ઞાનની સ્વભાવભૂત ક્રિયા છે. અને એ સ્વભાવભૂત ક્રિયા જ્ઞાયકને ઉર્ધ્વ કરતી જ પ્રગટ થાય છે. ઉત્પાદ જ્ઞાનની ક્રિયાનો ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ નિયમથી વ્યય પામે છે, એવી આ જ્ઞાન ક્રિયાને સ્વભાવભૂત કીધી છે. અને આ જ્ઞાયક ભાવને નિત્ય તાદાત્મપણું કીધું છે. એવું નિત્ય તાદાત્મપણું અને એવી અનિત્ય સ્વભાવભૂત ક્રિયા, અનિત્ય શા માટે સ્વભાવભૂત ક્રિયા કીધી, એમાં ઉત્પાદ વ્યય છે. દરેક સમયે એવી ને એવી જ્ઞાન ક્રિયા પ્રગટ થતી હોવા છતાં એમાં ઉત્પાદ વ્યય હોવાને કારણે પર્યાયો બદલા કરે છે. દ્રવ્ય એવું ને એવું રહે છે, પણ પર્યાયો બદલા કરે છે. એવી પર્યાયોમાં પણ, જ્ઞાનમાં પણ પ્રત્યેક સમયે જ્ઞેયાકારો જ્ઞેય સાપેક્ષતાથી બનતા હોવા છતાં પણ એ જ્ઞાન પોતાનું એકાકારપણું, જ્ઞાયક સાથે અનન્યપણું ક્યારેય છોડતું નથી. એને કહેવાય કે આ જીવને જ્ઞાન ક્રિયામાં જ્ઞાયક જણાય છે, એવો ભેદ છૂટી, એવું સ્મરણ ચાલતું હતું. એ સ્મરણમાં આત્મા, આ આત્મા તરફ સ્મરણ ચાલતા 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 બસ આજ હું જ્ઞાયક ભાવ છું એમ અભેદ શ્રદ્ધાપૂર્વક પ્રતીતિ થઈ, તો એ પ્રતીતિપૂર્વક એને સમ્યક જ્ઞાનમાં ખ્યાલ આવી ગયો કે મારું સ્વરૂપ આવું જ હતું અને આવું જ મેં અનુભવ્યું. હવે એ સ્મરણ ચાલે છે ને એ સ્મરણમાં એમાં એક એવી સ્થિતિ વધે છે કે જેમ સૂર્ય હોય ને, સૂર્ય એ સ્મરણ કેવું હોય, સ્મરણ હોય કેવું, વચનથી અગોચર કીધું, કેવળ સ્વાનુભવ ગમ્ય કીધું, નિર્વિકલ્પ વત કીધું, તો એનો નમૂનો શું? તો કે જો છે ને સૂર્ય હોય ને, સૂર્ય સવારે ઉગે ને તો એ ઉગા પહેલા છે ને એ પો ફાટે, પો હે, તો એ ત્યારે હજી સૂર્ય ઉગો ન હોય અને ન ઉગો હોય એવું ન હોય, સૂર્ય ઉદિત ન થયો હોય, થોડો થોડો પ્રકાશ થવા માંડ્યો હોય હે, અને એને ખબર પડી જાય કે હમણાં હવે પ્રકાશિત થઈ જશે આખી ધરતી, એવો એને ખ્યાલ આવી જાય. એને એમ કહેવાય કે આવો કોઈ સ્મરણમાં એને જ્ઞાયકનો ભાવ ચાલવા માંડ્યો છે, આવી કોઈ એને સ્મૃતિ ચાલવા માંડી છે, આવું કોઈ એને જ્ઞાયક ભાવ તરફનું વલણ ચાલવા માંડ્યું છે, કે એને પોતાને ખબર પડી જાય કે હમણાં હવે આ મારો ઉપયોગ છે ને એ હમણાં ભેટી પડવાનો છે આત્માને, એવો એને ખ્યાલ આવી જાય. એને કહેવાય કે વચનથી અગોચર, કેવળ સ્વાનુભવ ગમ્ય અને નિર્વિકલ્પ વત, એમ એવી જેને સ્થિતિ પોતાને પોતાની ખબર પડે એવી ખ્યાલમાં આવી જાય, તો એને પછી હવે એને ઘડી બે ઘડીમાં સમ્યક દર્શનનો કાળ પાકે પાકે અને પાકે. એવી સમ્યક દર્શન, મિથ્યા દર્શન જાય અને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ કેમ થાય એનું પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી પ્રતિપાદન કર્યું. 45 વર્ષ સુધી આ એક જ વાત એણે 45 વર્ષમાં વિશેષપણે કહી છે. વાતો ઘણી કહી, પણ વિશેષપણે અનાદિનું જીવનું મિથ્યાત્વ કેમ જાય અને સમ્યકત્વ કેવી રીતે પ્રગટ થાય, જો એ વિતરાગતાની, યથાખ્યાત ચારિત્રની, મુનિદશાની એટલી બધી વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં નહીં આવે. આવશે, જે શાસ્ત્ર ચાલતું હોય અપેક્ષાએ આવે, પણ એટલી નહીં આવે જેટલી સમ્યક દર્શનની ચર્ચા આવશે. કારણ કે ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. દંશન મૂલ્લો ધમો, ચારિત્ર ખલ્લું ધમો, પણ દંશન મૂલ્લો ધમો ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, એના વગર ચારિત્ર આવતું જ નથી. એટલે પૂજ્ય ગુરુદેવશ્રીએ શાસ્ત્રોમાંથી મંથન કરી, શાસ્ત્રોમાંથી રિસર્ચ કરીને સમ્યક દર્શન કાઢ્યું છે. સમ્યક દર્શન પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ થયો ત્યાર પહેલા સમ્યક દર્શનની ચર્ચા જ હતી નહીં. ત્યાર પહેલા ચારિત્રની ચર્ચાઓ જ ચાલતી,
જ્ઞાનીઓ ઘણા થઈ ગયા નથી થયા એવું નથી. ભાગમલજી, રાજચંદજી, ટોડરમલજી, બનારસીદાસજી, ત્યાર પેલા આચાર્યો ઘણા થઈ ગયા. એ બધા આચાર્યો થયા, શ્રાવકો થઈ ગયા, એ શાસ્ત્રો લખી ગયા, એની ટીકાઓ કરી ગયા, અને મર્યાદિત પોતાની ચર્ચા કરતા હોય 200-500 જણા બેસીને, એમાં એ લોકો ચર્ચા કરતા હતા અને એમાં બધી ચર્ચાઓ ચાલતી, એમાં આ વિષયો ચાલતા, પણ એવું પણ બહુ થોડું થોડું ચાલતું. પણ આ પુરુષના આવવાથી આ જે જીવ છે એનું અહીંયા જે આગમન થયું, અને એક એવી વિશેષતા કે વિદેહમાંથી સીધા આવી ગયા ભરતમાં, ક્યાંય બીજો ભવ નથી થયો, એટલે તાજે તાજો માલ સિમંદર ભગવાનનો લઈને આવ્યા અહીંયા, અને સીધું જેટલું જોલીમાં ભરીને આવ્યા હતા ને બધું અહીંયા ઠલવી દીધું, એ બધું ભરીને આવ્યા અહીંયા, એ જ્ઞાનમાં બધું ભરીને આવ્યા હતા. એ જ્ઞાન અહીંયા છે ને એને આમ કરીને આમ આમ મોતી વેરા, આમ કે જે પાત્રજી હોય ને એને વીણી લેશે આને, એમ કરીને આ પુરુષે એવી સિંહ ગર્જના કરી છે, એવી દિવ્ય દેશના આપી છે કે ખરેખર આપણને એમ થાય કે અનંતવાર જીવ સમોસરણમાં જઈ આવ્યો. સાક્ષાત તીર્થંકરમાં તીર્થંકરની દિવ્ય ધ્વનિ સાંભળી, છતાંય કોરો ને કોરો પાછો આવ્યો. અરે આ પુરુષની દેશના એવી છે, એ નિષ્ફળ જાય એવી નથી. ભવી જીવોને અહીંયાથી લેવા માટે પધાર્યા અહીંયા, કે ઓહો હો અહીંયા ભવિ જીવો ખૂબ બેઠા છે. મલાડની પ્રતિષ્ઠામાં કીધું ગુરુદેવે કે સિવંદર ભગવાને અમને અહીં મોકલા, એણે એમ કીધું કે જાઓ, તમારી જરૂર છે અહીંયા ભરત ક્ષેત્રમાં, તમે અહીંયા જાઓ, અહીંયા કેટલા ભવિ જીવોનો મેળો છે, અને એ મેળામાં ખરેખર આ વાત કયો, એટલે ત્યાંથી પ્લેનો ઉડવા માંડે, ત્યાંથી સ્વર્ગમાં આવે, હે સ્વર્ગમાંથી પાછા ક્યાંય એવી જગ્યાએ જાય મનુષ્ય થઈને, અને પાછા મોક્ષમાં ત્યાંથી ચાલ્યા જાય. એક એવી વાત આવી છે ચર્ચા સંગ્રહમાં, મેં અહીંયા પેલા મને એમ છે કરેલી, 123 જીવો છે આ પંચમકાળમાં, 1, 2, 3 123 જીવો. એ 123 જીવો એવા છે, એવા 123 જીવો છે. ટોડરમલજીના શિષ્ય રાયમલજી છે, એને ચર્ચા સંગ્રહ નામનું પુસ્તક બનાવ્યું છે. એ ચર્ચા સંગ્રહ નામના પુસ્તકમાં આ ચર્ચા છે. 123 જીવો એવા છે આ પંચમકાળમાં, એકાવતારી કરતા આગળ છે. એકાવતારી હોય ને એને અહીંથી સ્વર્ગમાં જવું પડે, અને સ્વર્ગમાં જઈને પછી મનુષ્ય થવું પડે, ત્યારે એનો મોક્ષ થાય. આ 1, 2, 3 જીવો એવા છે, 123 જીવો, કે એ અહીંથી સીધા ચોથા કાળમાં જન્મ લેશે, સીધા ત્યાંથી મોક્ષમાં જયેલા જશે. 123 જીવો એવા જીવો છે, ભલે સમ્યક ન પામે અહીંયા. એટલે આપણે અહીંયા સમ્યક ન પામવું અને એમ વાત નથી અહીંયા, પણ એવા જીવો છે એમ, એવું 123 જીવો, 1, 2, 3 એમાં 1, 2, 3 થાય તરત, હે તરત જ મોક્ષ, એવી પણ સ્થિતિ છે. પંચમકાળમાં એવા જીવો છે, હે ચતુર્થકાળ નથી અહીંયા, તીર્થંકર ભગવાનની હાજરી નથી અહીંયા, દેશના દિવ્યધ્વની છૂટતી નથી, એવા કાળમાં પણ પંચમકાળમાં એવા જીવોની હાજરી છે કે એ જીવો સીધા ચતુર્થકાળમાં જન્મ લે, ત્યાં દેશના સાંભળે, ત્યાંથી મોક્ષમાં ચાલ્યા જાય, એવી કોઈ સ્થિતિ. એટલે મેં સવારે જ કીધું હતું કે આ જૈન દર્શનને અનુભૂતિ છે ને સરળ છે, એટલું બધું કપરું કામ નથી. એક પોતાની પ્રમાણિકતા બરાબર જોઈ અને પુરુષાર્થ હોવો જોઈએ. પ્રમાણિકપણે એને એમ હોય કે મારે ખરેખર મોક્ષમાં જવું છે. હમણાં ગુરુદેવનું પ્લેન અહીંયા ઉતરે કે ચાલો હું તમને બધાને મોક્ષમાં લઈ જવા માટે આવ્યો છું, કોણ બેસશે આમાંથી? તમે બેસશો? બીજા કોણ બેસશે? હે કે હજી તો મારે ઓલું કામ બાકી છે, ઓલું કામ બાકી છે, ઓલું કામ બાકી છે, હે? અચ્છા, એવું છે, તો સારું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એટલી તૈયારી હોવી જોઈએ, એને પ્રમાણિકતા એકદમ હોવી જોઈએ કે ખરેખર મારે મોક્ષ જોઈએ છે એમ, કે ખરેખર મારે મોક્ષમાં જવાનો કાળ હમણાં આવે તો હું એકદમ તૈયાર છું, એકદમ એમ. એવી તૈયારી હોય તો આ પૂજ્ય ગુરુદેવશ્રીની દેશના જે છે એ ફળે ફળે ને ફળે, એમાં કોઈ શંકા આશંકા કાંઈ છે નહીં, એવો માર્ગ પ્રસ્થાપિત કરી અને પૂજ્ય ગુરુદેવશ્રી અહીંથી ગયા છે, 45-45 વર્ષ સુધી અમોઘ મંત્ર આપીને ગયા છે, 12 અંગનો સાર ઠલવી દીધો છે અહીંયા, કે જેમાં કોઈ અટકરી એવું નથી, ક્યાંય જીવને જો પોતાનો પુરુષાર્થ હોય અને પ્રમાણિકતા હોય તો ખરેખર મોક્ષ માર્ગ તો ચપટીમાં પ્રગટ થાય છે, અને ચારિત્રની તો પર્યાયની યોગ્યતા જેવી છે, એ ક્રમે ક્રમે જ થાય છે આગળ જતા. હે બહુ બહુ તો શું હવે, બે ચાર ભવ હોય તો એ તો સામાન્ય વાત છે, એમાં કાંઈ બહુ મોટી વાત છે નહીં. અનંત ભવની અપેક્ષા એ તો સમુદ્રમાં બિંદુય ન કહેવાય એવી વાત ને એવી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે, એવી આ અપૂર્વ ગાથા છે. આ ગાથા તો ઘણી મોટી છે, પાછો કોઈ અવસર એવો આવશે ને અહીં આવવાનું થશે ત્યારે આ ગાથા આપણે પૂરી કરશું. પણ ગાથા તો એવી છે કે ઓલી ભક્તિમાં આવે છે ને, હે કે ગાથા તો બહુ નાની દેખાય પણ ભાવ એમાં ગંભીર ભરેલા હોય. હે અહો પરમામૃત વરસે રે, અહો જ્ઞાનામૃત વરસે રે, કહન ગુરુ તેરી વાણી મેં અમૃત આત્મા દીખે રે, ગાથા રે છોટી દીખે ભાવ ભરે ગંભીર, જો સમજે અભિપ્રાય કો, જો સમજે અભિપ્રાય કો, વો પાવે સમકીત, અહો પરમામૃત વરસે રે. સર્વભવિજીવો આવી સુંદર ગાથાનું પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં અવલોકન કરી અને એ પોતાના મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, શું પ્રભુ ચરણ કને ધરું આત્મા તે સૌહીન, તે તો પ્રભુએ આપ્યું વરતું ચરણાદીન, આ દેહાદિયાજતી વરતો પ્રભુ આદિ દા.